અને આગળ જીવનમાં ઈ બાળકે એક વેદનો ચાર ભાગમાં વિસ્તાર કર્યો. વેદોનો વિસ્તાર કરવાને કારણે એનું બીજું નામ વેદ વ્યાસ પડ્યું. આ છે વેદ વ્યાસજીના જન્મની કથા. અને સાધારણ બાળક જેમ નહીં, જન્મ થતાની સાથે જ મોટા થઈ ગયા અને માતાને પ્રણામ કરી, માતા પાસે અનુમતિ લીધી કે માતે મારે જીવનમાં બહુ મોટા કાર્ય કરવાના છે, જંગલમાં જવું પડશે, તમે મને અનુમતિ આપો. સત્યવતી અનુમતિ દીધી. વેદ વ્યાસજીએ કીધું કે જ્યારે મારી જરૂર પડે ત્યારે તમે મને યાદ કરી લેજો, એ જ ઘડીએ હું પ્રગટ થઈ જઈશ. આગળ મહાભારતનો પ્રસંગ આવશે અને જેવા સત્યવતી યાદ કરશે અંબિકા અને અંબાલિકાને પુત્ર દેવા માટે ફરીથી આવશે વેદવ્યાસ. બહુ સુંદર શાસ્ત્રની કથા છે. વેદવ્યાસજીનો જન્મ અને વેદવ્યાસજીએ જોયું. કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે, માયા મુગ્ધ જીવે નહીં સ્વત સ્મૃતિ જ્ઞાન, માયા મુગ્ધ જીવે નહીં સ્વત સ્મૃતિ જ્ઞાન, માયા મુગ્ધ જીવે સ્વત સ્મૃતિ જ્ઞાન, જીવેર કૃપાયે કેન, જીવેર કૃપાયે કેન કૃષ્ણ વેદ ગુણાન. આ સંસારમાં બધા લોકો માયાથી મુક્ત છે. વેદવ્યાસજીએ જ્યારે દ્વાપર યુગનો અંત થયો, દ્વાપરના અંતમાં અને કલયુગના પ્રારંભમાં જોયું કે સંસારના લોકો માયામાં ફસાયેલા છે અને દ્વાપર યુગ સુધી જેટલા પણ વેદ શાસ્ત્ર હતા એ સ્મૃતિમાં હતા. સ્મૃતિનો અર્થ થાય એક ગુરુ શિષ્યને સંભળાવે, સાંભળીને યાદ રાખી લે, એ શિષ્ય બીજાને સંભળાવે એ યાદ રાખી લે, લિપિબદ્ધ નહોતા. વેદ વ્યાસજીએ જોયું કે કલયુગ આવી રહ્યો છે અને કલયુગમાં બધા માયામાં ફસાયેલા છે. પ્રાયેણ અલ્પ આયુષ્ય, કલયુગમાં લોકોની આયુષ્ય બહુ ઓછી, જ્ઞાન ઓછું, સ્મૃતિ શક્તિ ઓછી, માટે કલયુગના જીવો માટે મારે શાસ્ત્રોને લિપિબદ્ધ કરવા પડશે. કળિયુગના જીવો પર કૃપા કરવા માટે વેદ વ્યાસજીએ દ્વાપરના અંતમાં અને કલયુગના પ્રારંભમાં સમસ્ત વેદ અને શાસ્ત્રોને લિપિબદ્ધ કર્યા. એક નહીં અનેક શાસ્ત્રોની રચના કરી. કહેવાય છે કે ચાર વેદની રચના કરી અને વેદોની સંખ્યા પણ વિશાળ. વેદોમાં ચાર ભાગ, બ્રાહ્મણ્યક, હિરણ્યક, સંવિત, ઉપનિષદ, એમાં પણ ઘણા ઘણા પ્રકાર. 108 ઉપનિષદની રચના કરી. કહેવાય છે કે સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રૈન શ્રુતિ ગોચર. સ્ત્રી શુદ્ર અને દ્વિજ બંધુઓને શ્રુતિ ઉપર અધિકાર નથી, વેદો ઉપર અધિકાર નથી, એવા લોકો ઉપર કૃપા કરી વેદવ્યાસજીએ 100,000 શ્લોક રચિત મહાભારત અને રામાયણની રચના કરી. વેદવ્યાસજીએ પુરાણોની રચના કરી. જો કેટલી રચના, એક ચોપડી લખવી હોય તો એમાં વર્ષોના વર્ષો નીકળી જાય. અને આ પુરાણોમાં હજારો શ્લોક. કહેવાય છે કે વેદવ્યાસજીએ માર્કેન્ડ્ય પુરાણની રચના કરી જેમાં 9,000 શ્લોક હતા. તત્પશ્ચાત વેદવ્યાસજીએ બ્રહ્મ પુરાણની રચના જેમાં 10,000 શ્લોક. તત્પશ્ચાત વેદવ્યાસજીએ વામન પુરાણની રચના જેમાં 10,000 શ્લોક, લિંગ પુરાણની રચના 11,000 શ્લોક. આ શ્લોકની સંખ્યા હું એટલા માટે કહું છું કે તમને ખબર પડે કે કેટલા મોટા ગ્રંથ વેદવ્યાસજીએ લખ્યા અને એ એક એક શ્લોક ઉપર કેટલી મોટી મોટી વ્યાખ્યા. લિંગ પુરાણમાં 11,000 શ્લોક, ब्रह्मांड पुराण में 12,000, मत्स्य पुराण में 14,000 श्लोक, भविष्य पुराण में 14,500, अग्नि पुराण में 15,400 श्लोक, नरसिंह पुराण में 70,000 श्लोक, गरुड़ पुराण में 19,000 श्लोक। बोलवामां केटलो कष्ट थाय छे, आ श्लोक ने नंबर बोलवामां, आंकड़ो बोलवामां कष्ट, ए लखवामां केटली मेहनत पड़ी हशे। गरुड़ पुराण में 19,000 श्लोक, विष्णु पुराण में 23,000 श्लोक, अने वायु पुराण में 24,000 श्लोक। श्लोक नी संख्या वधती जाय। वराह पुराण में पण 24,000 श्लोक, नारद पुराण में 25,000 श्लोक, तत्पश्चात पद्म पुराण में 55,000 श्लोक, अने स्कंद पुराण जे सौथी मोटा भागे स्कंद पुराण में 81,000 श्लोक वेद व्यास जी लख्या। भक्तों कल्पना करो, वेद व्यास जी कलयुग ना लोको माटे शुं नथी कर्यु। एक वेद ना चार भाग कर्या, 108 उपनिषद, रामायण, महाभारत, अने 70 पुराण नी रचना करी नाखी। पण आश्चर्य नी वात तो ई हती के 70 पुराण अने आटली आटली रचना कर्या बाद पण वेद व्यास जी संतुष्ट नहोता। केवी आश्चर्यमय घटना लागे छे। आटलू बधू यद्यपि एमणे जीवोना कल्याण माटे लख्युं छे, पण आटलू बधू लख्या छतां पोतानुं कल्याण न थयुं। ભક્તો વિચાર કરો, જે ગ્રંથો લખવાથી વેદવ્યાસજીનું સ્વયં કલ્યાણ નહોતું, એ ગ્રંથ વાંચવાથી બીજાનું શું કલ્યાણ થશે? વેદવ્યાસજી સ્વયં ન સમજી શક્યા કે મારી આ રચનામાં શું કમી રહી ગઈ છે, શું ઓછપ છે। ગમે એટલો મોટો ડોક્ટર હોય પણ પોતાનો ઈલાજ સ્વયં ન કરી શકે, ગમે એટલો મોટો વાણંદ હોય પોતાના વાળ પોતે ન કાપી શકે, એને બીજા પાસે જવું જ પડે। ભગવાનનો અવતાર છે, શક્યાવેશ અવતાર, સાક્ષાત ભગવાન પણ સમજી ન શક્યા કે શું કમી છે મારી રચનામાં। ચાર વેદ, 17 પુરાણ, 108 ઉપનિષદ, રામાયણ, મહાભારત, આ બધી રચના કર્યા બાદ પણ વેદ વ્યાસજી ચિંતિત છે। એક સમયની વાત, બદ્રિકાશ્રમ બદ્રીનાથમાં વેદ વ્યાસજી અલખનંદાની પવિત્ર ધારામાં સ્નાન કરી મનન કરી રહ્યા હતા કે આટલું બધું લખ્યા છતાંય હું સંતુષ્ટ કેમ નથી, હું પ્રસન્ન કેમ, પ્રસન્નતા કેમ નથી થઈ રહી। પણ જ્યારે હૃદયથી જિજ્ઞાસા થાય ને ત્યારે ભગવાનની કૃપા થાય। એ સમયે ભગવાનના મનો અવતાર નારદ મુનિ, જે 24 કલાક એની વીણા પર ભગવાનનું નામ ગાતા રહે છે, એવા નારદજી અને ભગવાન વેદ વ્યાસના ગુરુ એ સમયે બદ્રિકાશ્રમમાં આવ્યા અને નારદ મુનિને જોઈ વેદ વ્યાસજી પ્રસન્ન થઈ ગયા। કે છે કે એક માંદો વ્યક્તિ, એક બીમાર વ્યક્તિ પોતાનો હાથ ડોક્ટરના હાથમાં દઈ દે, પ્રભુ ડોક્ટર સાહેબ હવે તમે મારો ઈલાજ કરો, એમ વેદ વ્યાસજી પોતાના હાથ નારદ મુનિના ચરણોમાં જોડી દીધા અને કીધું, નારદજી તમે મારો ઉદ્ધાર કરો। નારદજીએ વ્યંગ કર્યો, કેમ વેદ વ્યાસજી બધું બરોબર છે ને, નારદજી બધું જાણતા હતા, પણ છતાંય કૌતુક, કેમ વેદ વ્યાસજી મજામાં છો ને? વેદ વ્યાસજી કે પ્રભુ શું કહું, તમે તો જાણો છો હું કેટલો મજામાં છું, કેટલો દુખી છું। નારદજીએ વ્યંગ કરતા ફરીથી કીધું, અરે તમે તો મોટા મોટા શાસ્ત્રોની રચના કરી, તમે તો બ્રહ્મને જાણવા વાળા અને તમે તો તમારા શાસ્ત્રમાં બ્રહ્મનું નિરૂપણ કર્યું છે, તમે તો મહાન છો। વેદ વ્યાસજી કે બધી વાત સાચી, પણ આ બધું લખ્યા છતાંય મારું કલ્યાણ કેમ ન થયું? આ શિવ પુરાણ ને લિંગ પુરાણ ને આ બધું લખ્યા છતાંય મારો ઉદ્ધાર નથી થયો, મને સુખ અને સંતુષ્ટતા પ્રાપ્ત નથી થઈ, તમે મને જણાવો મારામાં શું કમી છે। ત્યારે નારદ મુનિ ગુરુપદ સ્વીકાર કરી વેદ વ્યાસજીને કહે છે કે હે વ્યાસજી, તમને સાચું કહું તો તમારે જે લખવાનું છે કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે, કળિયુગના જીવોને સુખી કરવા માટે તમારે જે લખવું જોઈએ એ તો તમે લખ્યું નથી, જે ન લખવું જોઈએ બધું લખી નાખ્યું. યત વાગ વિસર્ગો જનતાદ વિપ્લવો. નારદ મુનિ કહે છે કે ગમે એટલા અલંકારિત શબ્દ હોય, ગમે એટલી સારી રચના હોય, પણ એ રચનામાં જો ભગવાનના ગુણગાન નથી થતા તો એવી રચનાને મોટા મોટા સાધુઓ કાગડાના તીર્થની સમાન તુલના કરે છે. જેમ કાગડાઓ કચરા ઉપર બેઠા હોય, જે રચનામાં જે ગ્રંથમાં ભગવાનના ગુણ રૂપ અને લીલાની ચર્ચા નથી, ભગવાનના નામની ચર્ચા નથી, એ તો યત વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. મોટા મોટા ઋષિ મુનિઓ નયત્ર હંસા નિર્મંત્ય શિક્ષયા, મોટા મોટા પરમહંસ એમાં અવગાહન નથી કરતા. એટલે વેદવ્યાસજી તદવાગ વિસર્ગો જનતાગ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોક કબદ્ધ વત્મની. જે ભગવાનના ગુણગાન ત્રિભુવનને પવિત્ર કરવા વાળા છે, એવા ત્રિભુવનને પવિત્ર કરવા વાળા ભગવાનના ગુણગાનને છોડી તમે બધું લખી નાખ્યું, અને તમે જે લખ્યું છે ને એ તો લોકોને હેરાન કરવા માટે લખ્યું છે. તમે જે લખ્યું છે એ વાંચી કલયુગના લોકો ઝઘડો કરશે અને એ ઝઘડાનો શ્રાપ તમને મળ્યો છે એટલે તમે દુઃખી છો. બુદ્ધિથી વિચાર કરવામાં આવે તો વાત બહુ સાચી છે. વેદવ્યાસજીએ શિવ પુરાણ લખ્યું, દેવી પુરાણ, આ પુરાણ, ફલાણું પુરાણ. હવે બધા લોકો પોતપોતાની રીતે પુરાણો વાંચે અને પછી એક જગ્યાએ ભેગા થાય તો શિવ પુરાણ વાળા કે શિવજી જ ભગવાન, દેવી પુરાણ વાળા કે દેવીજી જ બધું કરે, એ જ સૃષ્ટિ પ્રલય સાધન બધું એ જ કરે. ગણપતિ વાળાને અહીંયાથી આવે, ગણપતિ જ ભગવાન. હવે આ લોકો ઝઘડો નહીં કરે તો શું કરશે? આ બધા ઝઘડાનું ફળ તમને મળી રહ્યું છે. માટે હવે તમે જો મારી વાત માનતા હો ને, કળિયુગના જીવોનો ઉદ્ધાર કરવો હોય અને તમે તમારે તમારો કલ્યાણ કરવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણની લીલા રચિત શ્રીમદ ભાગવતમની રચના કરો, જેનાથી તમારો પણ કલ્યાણ થશે અને જગતનું કલ્યાણ થઈ જશે. નારદ મુનિએ ભાગવત રચના કરવા માટે પ્રેરણા, ભાગવતની રચના કરો. જે ભાગવતમાં ભગવાનની લીલા હોય, જેના પ્રત્યેક પ્રસંગોમાં, જેના પ્રત્યેક શ્લોક અને પ્રત્યેક પદ અને પ્રત્યેક શબ્દમાં ભગવાન કૃષ્ણને ભરેલા હોય, એવા શ્રીમદ ભાગવતની રચના કરો. નારદ મુનિ પોતાનો અનુભવ વેદવ્યાસને સંભળાવે છે કે વ્યાસજી, બીજા બધાની વાત તો જવા દો, હું મારો અનુભવ તમને કહું. મારો જન્મ બ્રહ્માજીના ખોળામાંથી પ્રથમ જન્મ થયો, અને જન્મતાની સાથે જ મારા પિતાજીએ કીધું લગ્ન કરો, અને લગ્ન કરી સૃષ્ટિને આગળ વધારો. મેં તો મારા પિતાજીને કહી દીધું, જો મારે લગ્ન નથી કરવા. આ નારદજી પોતાનો અનુભવ કહી રહ્યા છે, કારણ કે ભગવાનનું ભજન કરવા માટે એકાંત હોવું જોઈએ, મારે સંસારની ફજિયતમાં નથી ફસવું, અને ભગવાનની અમૃત રૂપી ભક્તિ છોડી આ વિષ મારે નથી જોતું. અમૃત છાડી વિષ માંગે એ બડો મૂર્ખ. મારે મૂર્ખ નથી બનવું, તમારે જે તમે જે કેશો એ કરીશ, પણ લગ્ન તો હું જ કરું. બ્રહ્માજીને ક્રોધ આવી ગયો, નારદ મુનિને શ્રાપ દઈ દીધો, પિતાની વાતનું પાલન નથી કરતો, જા હું તને શ્રાપ આપું છું. બ્રહ્માજીના શ્રાપથી નારદ મુનિનો બીજો જન્મ ઉપબરહણ નામના દેવતા થયા. એક સમયની વાત, ઉપબરહણ નામના દેવતા પુષ્કર ક્ષેત્રમાં, બ્રહ્માજીના ક્ષેત્રમાં અપ્સરાઓ પાછળ ગાંડા થઈ ગયા, અને અપ્સરા પાછળનું મન લાગવાથી બ્રહ્માજીએ બીજો શ્રાપ દીધો કે શુદ્ર જેવું કામ કરી રહ્યો છો એ તીર્થ ક્ષેત્રમાં, આવા તીર્થ ક્ષેત્રમાં શુદ્ર જેવું કામ કરવાથી હું તને શ્રાપ આપું છું, તું શુદ્ર બની જા. બીજો શ્રાપ. ત્રીજો જન્મ નારદ મુનિનો એક શુદ્રના ઘરે પિતા દ્રુમિલ ગોપ અને માતા કલાવતી. જન્મતાની સાથે જ નારદ મુનિ વેદવ્યાસને કે મારા પિતાનું અવસાન થઈ ગયું અને મારી માં કલાવતી શુદ્ર હતી, લોકોના ઘરે કામ કરતી હતી અને પોતાનું જીવન વ્યાપન કરતી હતી. પરંતુ કોને ખબર, ભગવાનની કૃપા, ચતુર્માસનો સમય હતો, મોટા મોટા સાધુ સંત મહાત્મા આવેલા ગામમાં અને એની સેવા કરવાનો અવસર મારી માને પ્રાપ્ત થયો. મારી માં એમની માટે ભોજન બનાવતી, એમના કપડાં ધોતી, એના વાસણો ધોતી. અને જ્યારે મારી માં એ સાધુ સંતોની સેવા કરતી એ સમયે હું સાધુઓની ટોળીમાં બેઠી જતો અને ત્યારે આ સાધુ સંતો એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણની કથા કરતા. તો વેદવ્યાસજી એ સાધુ સંતોના મુખેથી કથા સાંભળી અને સાધુ સંતોનું ખાધેલું જે વૈધું હોય એ ઉચ્ચિષ્ટ ખાઈ ઉચ્ચિષ્ટ લેપાન અનુમોદી તો દ્વિજે એવમ પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસ. વેદવ્યાસજી એ સાધુ સંતોના મુખેથી કૃષ્ણના ગુણગાન સાંભળી આજે હું નારદ બન્યો છું, આજે મને આ દિવ્ય દેહ પ્રાપ્ત થયો છે, આજે હું ભગવાનનો ભક્ત થયો છું અને પરમ સુખી છું. તમારે પણ સંસારના લોકોને જો સુખી કરવા હોય ને અને સ્વયં તમારે પોતાને સુખી થવું હોય ને, શ્રીમદ ભાગવતની રચના કરો. શ્રીમદ ભાગવત વગર કોઈનો ઉદ્ધાર નહીં થાય. બહુ સુંદર વેદવ્યાસજીએ પ્રેરણા આપી અને નારદ મુનિ ચાલ્યા ગયા. અધ્યાય બદલાય. શૌનકજી જિજ્ઞાસા કરે કે હે સુદ ગોસ્વામી, નિર્ગતે નારદ સુત ભગવાન બાદરાયણ શુતવાંસ તદ અભિપ્રેતમ તતઃ કિમ કરોદ વિભુ. નારદે નિર્ગતે નારદ મુનિ ચાલ્યા ગયા પછી વિભુ ભગવાન વેદવ્યાસજીએ શું કર્યું? સુદ ગોસ્વામી કહે જ્યારે નારદ મુનિ ચાલ્યા ગયા તો વેદવ્યાસજીએ નારદ મુનિની વાતને શિરોધાર્ય કરી. બ્રહ્મ નદી જેને સરસ્વતી પણ કહેવામાં આવે છે, બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે સમ્યા પ્રાસ ઇતિ પ્રોક્તમ ઋષિણામ સત્ર વર્ધન. સરસ્વતી નદીના કિનારે બદ્રીનાથમાં વેદવ્યાસજીનો એક આશ્રમ હતો. એ આશ્રમનું નામ સમ્યા પ્રાસ હતું અને અહીંયા નિરંતર સત્ર ચાલતા રહેતા, ભાગવત સત્ર, જ્ઞાન સત્ર. પણ વેદવ્યાસજીએ જોયું કે હવે ભાગવતની રચના કરવાની છે એટલે જેટલા પણ શિષ્યો આવતા હતા બધાને ના પાડી દીધી, હવે મને એકાંત જોઈએ છે. ત્યારે વેદવ્યાસજી એ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં એક આસન ઉપર બેઠા પાણીથી આચમન કરી ભક્તિ યોગેન મનસી, ભક્તિ યોગ દ્વારા પોતાના મનને મલથી રહિત કરી દીધું, કામનાઓથી મુક્ત. જ્યારે વેદવ્યાસજી ભક્તિ યોગમાં સ્થિત થયા ત્યારે ભક્તિ યોગને કારણે વેદવ્યાસજીએ પોતાના ધ્યાનમાં પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા અને ભગવાનના દર્શન કર્યા બાદ વેદવ્યાસજીએ માયામ ચ તદ પાશ્રયમ, ભગવાનની શક્તિ મહામાયાના દર્શન કર્યા. વેદવ્યાસજી ધ્યાનમાં બેઠા છે અને ધ્યાનમાં બેસી માયાના દર્શન કરી રહ્યા છે. માયા, ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીને કહે છે કે વાસ્તવમાં આ માયા જ સંસારમાં દુઃખનું કારણ છે. માયા ભગવાનની શક્તિ છે પણ સંસારના બધા લોકોને એટલી દુઃખી કરે, એટલી દુઃખી કરે, કેટલી દુઃખી કરે કે છે કબૂ સ્વર્ગ ઉઠાય કબૂ નર્ક ડૂબાય, દંડ જેને રાજા એ તે નદી તે છુબાય. જગતમાં રહેવા વાળી આ માયા સંસારના બધા લોકોને એટલા દુઃખી કરે છે, એટલા દુઃખી કરે છે, ચારેય કોરથી દુઃખ આપે. દ્રષ્ટાંત આપે છે ચૈતન્ય મહાપ્રભુ, જેમ પેલાના રાજા મહારાજાઓ કોઈ અપરાધી જીવ, કોઈ દંડિત વ્યક્તિ, કોઈ ચોર પકડાઈ જાય ત્યારે પેલાના રાજા મહારાજાઓ એ ચોરને એ અપરાધીને કેવી સજા આપતા? કે છે, એના સૈનિકો એ અપરાધીને એક હોડીમાં બેસાડી નદીની વચ્ચોવચ લઈ જતા અને નદીની વચ્ચોવચ એના વાળ પકડી એને નદીમાં ડૂબાડી દેતા. નદીમાં જેવો ડૂબાડતા ધ્રુજવા મણતો, મને છોડો મને છોડો. અને જ્યારે એની અંતિમ શ્વાસ, છેલ્લો શ્વાસ વધતો ત્યારે એને બહાર કાઢતા. જેવો એ બહાર નીકળે તો એ શ્વાસ લઈને વિચારતો, હા મને સુખ મળી ગયું. જેવો બે ત્રણ શ્વાસ લે તરત એને અંદર નાખતા અને છટપટાવે, હાથ પગ હલાવે અને મને બહાર કાઢો, મને બચાવો બચાવો. જ્યારે છેલ્લી શ્વાસ, છેલ્લો શ્વાસ વધે ત્યારે ફરીથી બહાર કાઢે. એવી રીતે વારંવાર અપરાધી જીવને સજા આપે. આ સંસારની માયા એવી જ રીતે આપણને દુખી કરી રહી છે. કોણ સુખી છે? સંસારના બધા લોકો દુખી છે. અને જ્યારે દુખી તેને ફ્રસ્ટ્રેટ થઈ જાય, હવે આત્મહત્યા કરી લેવી છે, ત્યારે માયા થોડુંક સુખ આપી દે. વાસ્તવમાં એ સુખ નથી, એ તો દુઃખ નિવૃત્તિની અવસ્થા છે, પણ આપણે એને સુખ સમજી બેઠીએ છીએ. તો આવી રીતે માયા સંસારના બધા લોકોને દુખી કરે. વેદ વ્યાસજીએ જોઈ લીધું કે ભગવાનની આ માયા બધાને દુખી કરી રહી છે. હવે વેદવ્યાસજીના મનમાં કરુણા આવી કે તો હવે હું આ સંસારના લોકોને માયાથી કેવી રીતે મુક્ત કરી શકું. વેદવ્યાસજી ધ્યાનમાં બેઠા છે, માયાને મુક્ત, માયાથી મુક્ત કરવા માટે ઉપાય ગોતવા માંડ્યા. ત્યારે ભગવાનની કૃપાથી એક વિચાર આવ્યો, અનર્થ ઉપશમમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજ. આ સંસારના લોકોને માયાથી જો મુક્ત કરવા હોય તો એક જ ઉપાય છે, એ છે ભગવાનની ભક્તિ, અર્થાત ભગવાનની કથા. સંસારના લોકોને માયારૂપી દુઃખથી મુક્ત કરવા માટે એક જ ઉપાય છે, ભગવાનની કથા. વેદવ્યાસજી ધ્યાનમાં બેઠા છે અને સંસારના લોકોને માયાથી મુક્ત, દુઃખોથી મુક્ત કરવા માટે એને ઉપાય પણ મળી ગયો કે ભગવાન શ્રી કૃષ્ણની કથા સિવાય સંસારના લોકો દુઃખ અને માયાથી મુક્ત નહીં થઈ શકે. એ સમયે ધ્યાનમાં બેસીને વેદવ્યાસજી ભાગવતના મંત્રોના ઉચ્ચારણ કરવા માંડ્યા, ગણપતજી લખવા માંડ્યા. અને વેદ વ્યાસજી એ ધ્યાનમાં બેસી લોકસ્ય જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતામ, સંસારના લોકોને ઉદ્ધાર કરવા માટે, સંસારના લોકોનું કલ્યાણ, સંસારના લોકોને સુખી કરવા માટે અને માયાથી મુક્ત કરવા માટે ધ્યાનમાં બેસી વેદ વ્યાસજીએ 12 સ્કંદ 335 અધ્યાય 1270 વાચ 5 કરોડ શબ્દ રચિત શ્રીમદ ભાગવતમ ની રચના કરી. બોલો ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ગી, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ગી, મહાપુરાણ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ ગી. વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતમ ની રચના કરી ચુક્યા છે અને ભાગવત ની રચના એકમાત્ર કળિયુગના જીવો માટે કરી. જો કોઈ વ્યક્તિ આ ભાગવત ગ્રંથ નું શ્રવણ કરે, જીવનથી મુક્ત થઈ જાય. કળિયુગના લોકો માટે ભાગવતની રચના તો ક્યારેક પ્રશ્ન ન થાય, ઠીક છે આ ભાગવત અમારી માટે વેદ વ્યાસીએ બનાવ્યું તો ભાગવતને પોથી બનાવી મંદિરમાં મૂકી દેશું. ત્યારે સુદ્ધ ગોસ્વામી કહેશે કે ખાલી પોથી બનાવે કામ નહીં થાય. આ ભાગવતને યસ્યામ વે શ્રુય માણાયામ, આ ભાગવતને વાંચવું પડશે. અને જે વ્યક્તિ આ શ્રીમદ ભાગવત કથાને સાંભળશે, વાંચશે, શોક મોહ ભયાપહા, એ આ સંસારના શોક મોહ અને ભયથી મુક્ત થઈ જશે. સુદ્ધ ગોસ્વામી કહે છે કે આવા દિવ્ય ભાગવત ગ્રંથની રચના વેદવ્યાસજીએ કરી. ભક્તો, બુદ્ધિમાન વ્યક્તિ આ કથાથી સમજી શકે કે આપણે શું વાંચવું, શું સાંભળવું અને શું ન વાંચવું. તમે જો વેદવ્યાસજી એના જીવનની અંતિમ કમાઈ છેલ્લી કમાણી આ ભાગવત ગ્રંથ છે. સૌથી છેલ્લે ભાગવત ગ્રંથ લખી. ઘણા લોકો મતભેદ હોય, મનભેદ હોય કે નહીં આ જ ભગવાન, આ જ ભગવાન. આપણે કઈ ક્યાં લખ્યું છે? તો કે આ ફલાણા પુરાણમાં લખ્યું છે. યદ્યપિ પુરાણ 18 છે, પણ હવે આપણો પ્રશ્ન એ છે કે આ 18 પુરાણમાંથી આપણે કયું પુરાણ સ્વીકાર કરવું? તો પહેલો પોઈન્ટ, વેદ વ્યાસજી જે પુરાણ લખીને સુખી થયા હોય, સંતુષ્ટ થયા હોય, એ પુરાણ આપણે સ્વીકાર કરવું. અને તમે બધા જાણો છો વેદ વ્યાસજી કયું પુરાણ લખીને સંતુષ્ટ થયા? ભાગવત પુરાણ. બીજો પોઈન્ટ, ઘણી વખત લોકો પ્રશ્ન કરે કે ભાગવત જ કેમ વાંચું, અમે બીજા બધા પુરાણ ન વાંચી શકીએ? અરે, બીજા બધા પુરાણ વાંચશો તો મનમાં ભ્રાંતિ પેદા થશે. એટલે માટે કીધું છે, કિમ શ્રુતે બહુર્ભી શાસ્ત્રે પુરાણેશ્ય ભ્રમાવહે. જેટલા પણ ભાગવત સિવાય અન્ય જેટલા પણ પુરાણો છે, આ બધા પુરાણો મનમાં ભ્રાંતિ ઉત્પન્ન કરવા વાળા છે. એટલે જ તમારે જોવું કે ભાગવત સિવાય અન્ય કોઈ પણ પુરાણ કોઈ વાંચ્યું હશે તો મનમાં પ્રશ્ન સિવાય બીજું કાંઈ નહીં હોય, અને ભાગવત વાંચવા વાળાના હૃદયમાં ભક્તિ સિવાય, પ્રેમ સિવાય બીજું કાંઈ નહીં. સમજવી જોઈએ આ વાતને. હજુ એક વસ્તુ તમે એક સિદ્ધાંતથી સમજી શકો. વેદવ્યાસજીએ અન્ય પુરાણો પહેલા લખ્યા અને ભાગવત છેલ્લે લખ્યું, અંતિમ પુરાણ. વ્યાકરણનો એક નિયમ છે કે પૂર્વ પક્ષ કરતા ઉત્તર પક્ષ બળવાન હોય. તમને એક દ્રષ્ટાંત આપું કે માની લો કોઈ વ્યક્તિ હોય, સમજી લો અહીંયાથી જ આપણે અશ્વિન પ્રભુ બેઠા છે, અહીંયા અશ્વિનભાઈ. તો હું એમ તમને કહું કે અશ્વિનભાઈ સારા નથી, હો ધ્યાન રાખજો. અશ્વિનભાઈની તમે સાથે બોલતા નહીં, અશ્વિનભાઈ સાથે તમે કોઈ વ્યવહાર ન કરતા, અશ્વિનભાઈની સંગતિ નહીં કરતા. અને પછી છેલ્લે એમ કહી દો કે નહીં નહીં, હું તો મજાક કરતો હતો, એની હારે રહેજો. હવે બુદ્ધિમાન વ્યક્તિ શું સમજે? અશ્વિનભાઈ નથી સારા, અશ્વિનભાઈ સાથે બેસવું ન જોઈએ. પેલા ભલે મેં ગમે એટલું હું બોલ્યો હોઉં, પણ છેલ્લે જે બોલ્યો એ સાર કહેવાય. કારણ કે ઉત્તર પક્ષ બળવાન હોય, પેલા ગમે એ કીધું હોય. વેદવ્યાસજીએ બીજા બધા પુરાણમાં ભલે ગમે એને ભગવાન કહી દીધા હોય, પણ છેલ્લે જે એને કીધું એ મુખ્ય વસ્તુ છે. એમ કોઈ પણ નિબંધમાં, કોઈ પણ વાક્યમાં પેલા ભલે ગમે એ વસ્તુ કીધી હોય, પણ છેલ્લે જે કીધી હોય એ મુખ્ય માનવામાં આવે. એમ સાચી વસ્તુ એ છે કે અશ્વિનભાઈ સારા જ છે, ઉત્તર પક્ષ બળવાન છે. એમ વેદવ્યાસજીએ અન્ય અન્ય પુરાણોમાં ભલે ગમે એ કીધું, પણ ભાગવત પુરાણ અંતિમ એને કહી દીધું કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અને પુરાણામ ઇદમસ્તતા, કૃષ્ણ જ પરમ ભગવાન છે અને ભાગવત જ પરમ પુરાણ છે. તો શ્રીમદ ભાગવતનું શ્રવણ, અધ્યયન, પઠન કરવું આ જ સૌથી મોટી ભક્તિ છે. સુત ગોસ્વામી કથાને આગળ કહે, વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના તો કરી, પણ ભાગવતની રચના કરે ત્યાં સુધી તો વેદ વ્યાસજી બૂઢા થઈ ગયા, ગરડા થઈ ગયા. હવે વેદ વ્યાસજીના મનમાં વિચાર હતો કે જો એક એવો પુત્ર પ્રાપ્ત થઈ જાય જે આ ભાગવત ગ્રંથનો પ્રચાર કરે, તો ભગવાનની બહુ મોટી કૃપા મારી ઉપર ગણાય. સુદ ગોસ્વામી કહે કે વેદ વ્યાસજીને પુત્ર રત્ન પ્રાપ્ત થયું, સુખદેવ ગોસ્વામી, અને વેદ વ્યાસજીએ સુખદેવ ગોસ્વામીને આ ભાગવત કથા સંભળાવી. તરત શૌનક ઋષિને પ્રશ્ન થયો કે હે સુદ ગોસ્વામી, સુખદેવ ગોસ્વામી તો બ્રહ્માનંદમાં લીન રહેવા વાળા હતા, સુખદેવ ગોસ્વામી તો આત્મરામ નિર્મુક્ત કામ હતા, તો એવા સુખદેવ ગોસ્વામી એ ભાગવત ગ્રંથ કેમ સાંભળ્યો? ત્યારે બહુ સુંદર સિદ્ધાંતનું નિરૂપણ વેદવ્યાસજીએ સુખદેવ ગોસ્વામીની કેવી રીતે કથા સંભળાવી અને સુખદેવનો જન્મ સાંભળવો પણ બહુ જરૂરી છે, કારણ કે અંતત આને મધુરાથી મધુર બનાવવા વાળો તો સુખદેવ ગોસ્વામી છે. સુખદેવ ગોસ્વામીની જન્મની કથા પુરાણોમાં બહુ સુંદર રીતે આપી છે અને સુખદેવની કથા ભગવાન શિવની સાથે જોડાયેલી છે. આવો શિવજીની કથા પ્રારંભ કરતા પહેલા શિવજીને પ્રણામ કરીએ.
કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ.
શિવજી દેવાદિદેવ ભોલેનાથ મહાદેવ. શિવજીના વિવાહ પાર્વતી સાથે થયા અને પાર્વતી સાથે વિવાહ થઈ બહુ સુંદર ગ્રહસ્થ જીવન વિતાવતા હતા. શિવજી એક આદર્શ ગ્રહસ્થ છે. શિવજીની કથા તો બહુ લાંબી છે, સંક્ષિપ્તમાં આપ એટલું જ સમજો કે એક સમયની વાત, ગ્રહસ્થ જીવન વિતાવતા શિવજી સવારમાં કંઈક કથા સાંભળવા માટે ગયા હશે. પાર્વતીજી ઘરે હતા અને એ સમયે નારદ મુનિ પાર્વતીના ઘરે પધાર્યા. નવા નવા લગ્ન થયેલા, નારદ મુનિ ખબર પૂછે કે માતે, શિવજી સાથે તમને આનંદ તો આવે છે ને, તમે ખુશ છો ને શિવજી સાથે, કોઈ ઝઘડા તો નથી થતા ને? પૂછવું પડે જેના લગ્ન થયા હોય, કારણ કે જ્યારે લગ્ન થાય ત્યારે પત્ની એટલી સુશ્રુષુ હોય, એટલી સેવા કરે, એટલી સેવા કરે કે પતિદેવ પાણી માંગે તો દૂધનો ગ્લાસ આપી દે. પાછું બીજા વર્ષે નેટવર્ક બદલી જાય. એ કવિ બહુ સુંદર કહે છે, લગ્નના પહેલા વર્ષે, લગ્ન થયા ને પહેલા વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે. પતિ જે કઈ પણ બોલે, જી પતિદેવ, જી પતિદેવ, પાણી માંગો તો ઘી આપે. પણ જેવું બીજું વર્ષ બેસે, બીજું વર્ષ બેસે તો પત્ની બોલે ને પતિ સાંભળે, જો તમારે આ લાવવાનું છે. જી લગ્નના પહેલા વર્ષે પતિ બોલે ને પત્ની સાંભળે, બીજા વર્ષે પત્ની બોલે ને પતિ સાંભળે અને ત્રીજા વર્ષે પતિ ને પત્ની બંને બોલે ને પાડોશી સાંભળે. બે ના ઝઘડા એટલે ગુરુજનો હોય ને એ પૂછે કે કેમ ચાલે છે ઘર ગૃહસ્થી તમારી. પરંતુ અમુક ગુરુજનો અવળા હોય, અમુકની હારી હાલતી હોય તો આગ લગાડી દે. હા, નારદ મુનિ નું કામકાજ કઈક એવું જ છે. કે છે કે બહુ સુંદર ભોલેનાથ શિવજી પતિ રૂપે પ્રાપ્ત થયા છે, જીવનમાં આનંદ હી આનંદ છે. છતાંય નારદ મુનિ પૂછે છે કે બે વચ્ચે કોઈ અસમંજસ કે એકબીજાને વાત છુપાવવી એવું તો કઈ નથી ને? કારણ કે પત્નીને પતિ સામે એકેય વાત છુપાવી ન જોઈએ અને પતિને પત્ની સામે કોઈ વાત છુપાવી નથી, તો બંને વચ્ચે કોઈ પરદો તો નથી? ના, કોઈ પરદો નથી. હું મારા પતિને મારી બધી વાત કહી દઉં છું અને મારા પતિ એવા મળ્યા છે કે એની બધી વાત મને કહી દે છે. અચ્છા, તો તમારા પતિ ગળામાં જે મૂંડ માળા પહેરે છે એ કોના ડોકા ગળે બાંધીને ફરે છે એ તમને ખબર છે? પાર્વતી કે આ તો મેં ક્યારેય પૂછ્યું જ નહીં. અરે મેં તો ન પૂછ્યું પણ એણે મને ક્યારેય ન કીધું. આવા જો ઘરે નારદ મુનિ કે નારાયણ નારાયણ, આપણું કામ થઈ ગયું. નારદ મુનિ સળગાવીને વ્યા ગયા અને પાર્વતી અહીંયા મોઢું ચડાવી દીધું. જાણતા જશો તમે લોકો, અનુભવ તો હશે ઘર ગૃહસ્થી, આનું કઈ વિસ્તાર કરવાની જરૂર નથી. શિવજી આવ્યા ઘરે અને વાતાવરણ જોયું, ગંભીર વાતાવરણ છે, દેવીનો મૂડ બરાબર નથી. શિવજીએ તરત પૂછ્યું, દેવી કોઈ આવ્યું તું ઘરે? કારણ કે અમુક લોકો એવા હોય, અમુક સંગ એવો થઈ ગયો હોય, જીવન બહુ સારું ચાલતું હોય, પણ મંત્રા જેવા સળગાવી દે. શિવજી કે કોઈ આવ્યું તું દેવી ઘરે? દેવી કીધું, હા નારદ મુનિ આવ્યા હતા. તો કે બસ સમજાઈ ગયું બધું, બોલો શું જોઈએ છે તમારે? પાર્વતીજી કે લગ્નને આટલા વર્ષ થઈ ગયા, આટલો સમય નીકળી ગયો, આ ગળામાં કયો ચેન પહેરો છો, કોણે આપ્યો છે, હજી તમે મને કીધું નહીં. એટલે એની ભાષામાં કીધું, આ મૂંડ માળા કોના ડોકા ગળામાં ટીંગાડ્યા છે, તમે મને કીધું નહીં, હું બહુ નારાજ છું. ત્યારે શિવજી કે, દેવી તમે નારાજ છો, મારાથી નારાજ છો? દેવી આ સંસારમાં ભગવાન પછી જો કોઈને પ્રેમ કરતો હોય ને તો તારી સાથે કરું છું, કદાચ ન કરતા હોય ને તો કેજો, ગ્રહસ્થને ટકાવી રાખવા માટે. ભગવાન પછી કોઈને પ્રેમ કરતો હોય તો દેવી તારી સાથે એટલા માટે, આ એની સાક્ષી છે કે દેવી તું જેટલી વખત મરે છો ને, જેટલી વખત તારી મૃત્યુ થાય છે, એટલી વાર હું તારા દેહથી એટલો પ્રેમ કરું છું, એટલો દેવ પ્રેમ કરું છું કે તારા દેહના આ ખોપડીને હું મારા ગળામાં બાંધી દઉં છું. દેવી આ ગળામાં જેટલી ખોપડી લટકે છે ને, એટલા તારા જન્મ થઈ ગયા. પાર્વતીને તરત મનમાં લાઈટ થઈ કે મારા આટલા જન્મ ને તમે એકના એક, પ્રભુ કઈ સમજાણું નહીં. શિવજી કે આ દેવી તારે વારંવાર જન્મ લેવો પડે છે, પણ હું અજર અમર છું. તો પાર્વતી પૂછ્યું કે એવું તો હું તમે જાણો છો જેથી તમે અજર અમર છો ને, હું મારે મરવું પડે છે? ત્યારે શિવજીથી બોલાઈ ગયું અમર કથા. પાર્વતી કે તો તમે મને કહી દો. પછી એની સ્ટાઇલમાં કીધું, શું પતિ દેવ તમને નથી લાગતું કે હું તમારી સાથે સાત જન્મ સુધી, જન્મ જન્માંતર સુધી સાથે રહું? શું તમે મને પ્રેમ નથી કરતા? તો એક કામ કરો ને, તમે મને અને અમર કથા સંભળાવી દો, આપણે બંને અમર થઈ જશું, તમારે આ ખોપડીનો ભાર વેંડારો નહીં. શિવજી કે સમય આવવા પર તમને સંભળાવી દઈશ. પાર્વતીજી કે નહીં, અત્યારે જ સંભળાવો. શિવજી કે દેવી એની માટે કંઈક સ્થાન હોવું જોઈએ, સમય હોય, પાત્રતા હોવી જોઈએ. ગમે એમ કરીને પાર્વતીજીને મનાવ્યા. થોડાક દિવસો વીતતા શિવજી પાર્વતીજીને અમરનાથમાં લઈ ગયા. અમરનાથ નામક સ્થાન કહેવાય છે કે શિવજીએ ડમરું વગાડ્યું, ડમરું વગાડી અમરનાથ નામક સ્થાનના બધા પક્ષીઓને પશુઓને ત્યાંથી નીકાળી દીધા. અને એક વટવૃક્ષ નીચે શિવજી બેઠા છે, પાર્વતીજી શ્રોતા રૂપે બેઠા છે. શિવજીએ પાર્વતીજીને કીધું કે જો દેવી, હું ભાગવત કથા શરૂ કરવા જઈ રહ્યો છું, અને હું જ્યારે જ્યારે ભાગવત કથા કરું છું એટલો ભાવમાં આવી જાઉં છું, એટલો ભાવમાં આવી જાઉં છું, મારી આંખ બંધ થઈ જાય છે, મને ખબર નથી રહેતી સામે કોણ અને કેટલા બેઠા હોય. અને ધ્યાન રાખજો, આ ભાગવત કથામાં તમે સૂતા નહીં. યાદ છે આગલા જન્મમાં સતી રૂપે ગયા હતા, કુંભજ ઋષિ પાસે સુઈ ગયા, મરવું પડ્યું, સુઈ ન જતા. પાર્વતી કે ધ્યાન રાખીશ. શિવજી કે મને કેવી રીતે ખબર પડશે? પાર્વતીજી કે હું હોંકારો આપીશ, તમે કથા કહેજો, હું હા 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 એમ કરતી રહીશ અને તમે સાંભળતા રહેજો. શિવજી કે ઠીક છે. કથા શરૂ થઈ, કથા ચાલુ થઈ અને પાર્વતીજી હોંકારો આપતા રહે. અને ધીરે 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 જેવી કથા જામી અને અહીંયા પાર્વતીને જામી, હા અહીંયા કથા, અહીંયા વક્તા કથા જમાવે ને આ ઊંઘ જમાવે. પાર્વતીજીને ઊંઘ આવી ગઈ, પણ બન્યું એવું, શિવજી જ્યારે ડમરું વગાડ્યું ત્યારે એક શુક, એક પોપટનું ઈંડું, માદા અને પોપટ ને બધા ઉડી ગયા, પણ એક ઈંડું ઈ જ ઝાડ ઉપર રહી ગયું. અને ડમરું ઉગાડવાથી ઈંડું ફૂટી ગયું હતું, અને એક શુકનું બચ્ચું ત્યાં જીવિત હતું. અને શિવજી જ્યારે કથા સંભળાવતા હતા તો એ શુકનું બચ્ચું ધ્યાનથી આ કથા સાંભળતું હતું. વાસ્તવમાં આ કોઈ સાધારણ શુકનું બચ્ચું નહોતું. આ ભગવાનના નિત્ય ધામમાં નિત્ય લીલામાં શ્રીમતી રાધા રાણી ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર મેસેજ મોકલવા માટે અત્યારે તો જેનું સગાઈ થઈ હોય તો એ ફોનમાં વાત કરે, અમુક લોકો ઇન્ટરનેટમાં વાત કરે, અને અમુક સમય પહેલા લોકો લેટર લખતા, પ્રેમ પત્ર, એવો પ્રેમથી લખે, એવો દબાવીને લખે. અને એમાં મેં જોયેલું છે એક વ્યક્તિને, હું બહુ નાનો હતો પણ મને હજી યાદ છે, કે એ પ્રેમ પત્ર લખતા હતા. હું મેં પૂછ્યું, શું લખો છો કાકા, તમને ન ખબર પડે ભાગો અહીંયાથી, પણ કેવી રીતે લખતા હતા, પાંચ કલરની પાંચ રંગની પેન પડી હતી અને એક એક શબ્દ અલગ અલગ રંગેથી, એક શબ્દ લાલ રંગનો તો એક પીળો તો એક લીલો, અને એને બે લાઈન લાલ કલરથી લખી, એ તો મેં વાંચી લીધી, હજી યાદ છે. સાંભળજો, તેમણે લખ્યું હતું ત્યાં, લિખ રહા હું ખૂન સે શાહી મત સમજના. ખૂન બૂન તો હતું નહીં, લાલ કલરની પેન હતી તો હું જાણતો હતો, પણ છતાંય લિખ રહા હું ખૂન સે શાહી મત સમજના, મર રહા હું તુજ પે જિંદા મત સમજના. આવું લખે પ્રેમ પત્ર. પણ આ સંસારના પ્રેમ પત્ર, સંસારનો પ્રેમ તો મિથ્યા છે, ભગવાન અને કૃષ્ણ અને રાધાનો પ્રેમ. શ્રીમતી રાધા રાણી પત્ર નહોતા લખતા, આ શુકને વાત સંભળાવી દેતા, અને એ શુક એઝ ઇટ ઇઝ એ જ રાધા રાણીની વાત કૃષ્ણને સંભળાવી દેતા, કૃષ્ણની વાત રાધા રાણીને, તો એક મેસેન્જરનું કામ કરતા. અને એ જ શુક આજે શિવજી જે કથા સંભળાવે છે એ કથા સાંભળવા માટે ઉપર બેઠા છે. લીલા શુકોસો વિશ્વભાનુ જાયા, વિશ્વભાનુ જાયા, વિશ્વભાનુની પુત્રી શ્રીમતી રાધા રાણીનું શુક ઉપર બેઠું છે, કોઈ સાધારણ સુખ નથી. અને શિવજીના મુખેથી કથા સાંભળે છે, જેવી પાર્વતીજીને ઊંઘ આવી અને હોંકારો દેવાનો બંધ, શુકને ચિંતા થઈ કે હવે જો આ હોંકારો નહીં આપે તો શિવજી કથા બંધ કરી દેશે, તો હવે પાર્વતીની બદલે શુક હોંકારો દેવા માંડ્યું, હા હા. અને શિવજીએ કથા ચાલુ રાખી. કથા જ્યારે સમાપ્ત થઈ, શિવજીની આંખ ખુલી, જોયું પાર્વતી તો સૂઈ ગઈ છે. શિવજીને પ્રશ્ન થયો કે તો પાર્વતી સૂઈ ગઈ તો અત્યાર સુધી હોંકારો કોણ દેતું હતું? અન શિવજીની નજર એ ઝાડ ઉપર બેઠેલા શુક ઉપર ગઈ. શિવજી ક્રોધિત ઉભા થઈ ગયા, હાથમાં ત્રિશુલ લઈ લીધું, અને જેવા એ શુકને મારવા જાય, શુક ત્યાંથી ઉડવા માંડ્યું, શુક આગળ આગળ અને શિવજી પાછળ પાછળ દોડતા દોડતા દોડતા. એ શુક અમરનાથ થી બદ્રીનાથમાં, આ બધું બાજુ બાજુમાં જ છે ઉત્તરાંચલ, શુક અમરનાથ થી બદ્રીનાથમાં આવ્યું. ને એ જ સમયે વેદ વ્યાસજીની પત્ની જમહાઈ બગાસું ખાઈ રહી હતી, મોઢું ખુલ્લું હતું, અને એ શુકનું બચ્ચું વેદ વ્યાસજીના પત્નીના મુખના દ્વારથી એના પેટમાં હૃદયમાં આવ્યું. અને શિવજી ત્રિશુળ લઈને ઉભા રહી ગયા, મારી નાખું. શિવજીનો ક્રોધ હજી શાંત નહીં, વેદ વ્યાસજી આવ્યા, દેવાધિદેવ મહાદેવ આ શું કરી રહ્યો છે, શું કરી રહ્યા છો, શું તમે ભાગવતની મહિમા નથી જાણતા, તમે અમર કથાની મહિમા તો જાણો છો, જે સાંભળી લે એ ક્યારેય મરતો નથી, અમર થઈ જાય. તો હવે આણે અમર કથા સાંભળી લીધી છે, આ મરવાનો નથી, તમે ન મારી શકો. શિવજી પાછા ફેર્યા છે અને વેદ વ્યાસજીની પત્ની ના ગર્ભમાં એ શુક ધીરે ધીરે ગર્ભ મોટું થતું જાય. 9 મહિના, 10 મહિના, 1 વર્ષ, 2, 5, 12 વર્ષ વીતી ગયા, છતાંય વેદ વ્યાસજીની પત્નીના ગર્ભેથી એ બાળક બહાર ન આવે. વેદ વ્યાસની પત્નીને વેદના થાય, દુઃખનો અનુભવ થાય. વેદ વ્યાસજી બહાર બેઠા બેઠા બોલે કે બેટા હવે તો બહાર આવ્યું, તો અંદરથી જવાબ આવ્યો કે હું બહાર નહીં આવું. લ્યો, મનુષ્યની વાણી, હું નહીં આવું. વેદવ્યાસજીએ કીધું, કેમ બહાર નથી આવતો, તારી માને કેટલું દુઃખ થાય છે. ત્યારે ઈશુ કે કીધું કે હું જો બહાર આવીશ તો ભગવાનની માયા મને ગ્રસી લેશે, ભગવાનની માયામાં હું આવૃત થઈ જઈશ. ભક્તો, જો ભાગવતનું અધ્યયન કરવા વાળા પરમ વિરક્ત અમર કથા જાણવા વાળા એ માયાથી ડરે છે, અને આપણે માયામાં વિચરણ કરી રહ્યા છીએ, કોઈ ડર નથી. વેદવ્યાસજીએ બહુ વિનંતી કરી, અંતે ભગવાને સમર્થન આપ્યું કે તમે બહાર નીકળો, આ માયા મારી શક્તિ છે, માયા તમને નહીં કરશે. જ્યારે ભગવાને સમર્થન આપ્યું ત્યારે વેદવ્યાસજીની પત્નીના ગર્ભેથી એ બાળકનો જન્મ થયો, સુખદેવ ગોસ્વામીનો જન્મ. બોલો સુખદેવ ગોસ્વામી કી. પરંતુ જન્મ પણ અદભુત, 14 થી 16 વર્ષના બાળકની જેમ સુખદેવ ગોસ્વામીનો જન્મ થયો, અને કોઈ પણ પ્રકારનો સંસ્કાર કરવાની જરૂર ન પડી, અને વગર કપડા પહેરે દિગંબર વસ્ત્રમાં જન્મ થતાની સાથે સુખદેવ ગોસ્વામી ઘરેથી ભાગી ગયા, દોડવા માંડ્યા. વેદવ્યાસજી કે ઉભો રે, ક્યાં જા છો, ક્યાં જા છો, હું નહીં રહું ઘરે, મારે મને માયાથી બીક લાગે છે, માયાથી ડર લાગે છે. જે વ્યક્તિને ભગવાને સમર્થન આપ્યું છે એ વ્યક્તિ પણ માયાથી ડરે છે. કલ્પના કરો આ માયા કેટલી મજબૂત શક્તિ હશે. સુખદેવ ગોસ્વામી, યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતર વો વિનેદુ. વેદવ્યાસજી હા પુત્ર કરીને ગોતે છે. કથા બહુ લાંબી છે, વચ્ચે એક કથા આવે છે. સુખદેવ ગોસ્વામી જયારે દોડતા હતા, દોડતા દોડતા એક નદીના કિનારેથી દોડવા માંડ્યા. એ નદીમાં અમુક છોકરીઓ નગ્ન સ્નાન કરી રહી હતી, તો સુખદેવ ગોસ્વામીને જોઈ એને એનું સ્નાન જારી રાખ્યું. પણ વેદવ્યાસજીને પાછળ આવતા જોયા તો તરત એ સ્ત્રીઓએ પોતાના કપડાં પહેરી લીધા. વેદવ્યાસજીના મનમાં તો બીજો સંશય ઉત્પન્ન થયો. 2 મિનિટ ઉભા રહીને પૂછ્યું, એલા તમે મારો આ જવાન છોકરો જે નગ્ન અવસ્થામાં છે અને એને જોઈને તમે નો શરમાણા, અને હું તમારા બાપનો, બાપની ઉંમરનો છું, છતાંય મને જોઈને તમે શરમાઈ ગયા? બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. ત્યારે એ સ્ત્રીઓ એટલું જ કીધું કે વેદવ્યાસજી, આજે તમારો દીકરો છે ને, તમારો દીકરો આ સંસારનું કોઈ જ્ઞાન નથી, આ સંસારમાં જેટલા પણ જીવો છે એને આત્મરૂપે જોવે છે, તમારા દીકરાને સ્ત્રી કે પુરુષનું કોઈ જ્ઞાન નથી, કોણ સ્ત્રી કોણ પુરુષ એ તો આ શરીરના, એ તો આ લોથડામાં રહેવા વાળા આત્માને જોવે છે. ને તમે, અમે જોયું કે તમે જેવા અમને જોયા તરત તમારા પગમાં બ્રેક લાગી ગઈ કે દીકરીઓ સ્નાન કરે છે, એનો અર્થ એ કે હજી તમારામાં સ્ત્રી બુદ્ધિ છે કે આ સ્ત્રી અને આ પુરુષ, પણ તમારા છોકરા સુખદેવમાં સ્ત્રી પુરુષનું કોઈ ભાન નથી, પરમ વિરક્ત છે. એટલા માટે તો આચાર્ય લોકો કહે ને કે વિરક્તોમાં પણ ચૂડામણી, પરમ વિરક્ત ચૂડામણી. સુખદેવ ગોસ્વામી જંગલમાં ગયા અને બ્રહ્મ સમાધિમાં, બ્રહ્માનંદમાં લીન થઈ ગયા. બ્રહ્માનંદનો અદ્ભુત આનંદ. ત્યારે વેદવ્યાસજી એમના શિષ્યોને મોકલ્યા કે કામ કરો, બ્રહ્માનંદ કરતા પણ વધારે આનંદ ભગવાનની ગુણ રૂપ અને લીલામાં છે. 2 શ્લોક દીધા, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ભગવાનના રૂપનું વર્ણન જે શ્લોકમાં છે એ શ્લોક લખાયો, અને ભગવાનનું કૃપાનું વર્ણન કરતા હો બકીયમ સ્તનકાલ કુટમ, ભગવાનની કૃપાલુતાનું વર્ણન પોતાના શિષ્યોને ભણાવી કીધું કે જંગલમાં જઈ આનું ઉચ્ચારણ કરજો, અને સુખદેવ મળે તો એને પાછો અહીંયા લઈ આવજો. વ્યાસદેવના શિષ્યો જાય છે ભગવાનની કૃપાનું અને ભગવાનના રૂપનું વર્ણન કરે. યદ્યપિ સુખદેવ ગોસ્વામી બ્રહ્મ સમાધિમાં લીન હતા, પણ ભગવાનની લીલા, ભગવાનનું રૂપ અને ભગવાનની કૃપાનું વર્ણન સાંભળી સુખદેવ ગોસ્વામી સુખદેવ ગોસ્વામીની બ્રહ્મ સમાધિ તૂટી ગઈ. બ્રહ્મ સમાધિ માંથી બહાર આવ્યા અને ગોતવા મળ્યા આ શ્લોક ક્યાંથી ઉચ્ચારણ થઈ રહ્યો છે. વેદવ્યાસજીના શિષ્યોને પકડીને કીધું કે તમને આ શ્લોક કોણે શીખવાડ્યા? મારે પણ આવા શ્લોક શીખવા છે. સુખદેવ ગોસ્વામીને લઈ વેદવ્યાસજી પાસે આવ્યા, જોયું તો આ પિતાજી જ શીખવાડે છે બધાને. સુખદેવ ગોસ્વામીએ વેદવ્યાસજી પાસે શ્રીમદ ભાગવતમ અધ્યયન કર્યું અને આ શ્રીમદ ભાગવતમ અધ્યયન કરી સુખદેવ ગોસ્વામીએ પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવ્યું. બહુ સુંદર આ ભાગવતની પરંપરા છે. આ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, ભાગવતમાં કેટલા અધ્યાય, ભાગવતમાં કેટલા સ્કંધ, મોટા મોટા ભણેલા વિદ્વાન હોય ને એને યાદ ન હોય, પણ આપણા ગામડા ગામમાં રહેવા વાળા નાના નાના માણસો, આપણા વૃદ્ધ માતાજીઓને આ બધી ખબર હોય, ભાગવતમાં કેટલા અધ્યાય છે, કેટલા શ્લોક છે. નથી ગાતા આપણે આંબો અખંડ ભુવન થી લોકો પ્રેમથી ગાઓ.
રજ
આંબો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ.
આંબે વસુ દેવ જીએ બીજ
વસુદેવજીએ બીજ વાવ્યા છે. દેવકીજીએ તેમના હૃદયથી જન્મ દીધો છે ભગવાન, પણ યદ્યપિ વસુદેવજીએ બીજ રોપ્યા, દેવકીજીએ જન્મ દીધો, પણ એનું સેવન કરવા વાળા ગોકુળમાં યશોદાજી હતા.
આંબે યશોદાજીએ જળ
યશોદાજીએ પાલન કર્યું, નંદ મહારાજે ધ્યાન રાખ્યું અને આ આંબો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ અને ઈ જ કૃષ્ણ ભાગવત રૂપે અવતરી થયા છે. બ્રહ્માજીએ ચાર શ્લોકમાં આ ભાગવત પ્રાપ્ત કર્યું છે, માટે કહે છે
બ્રહ્માજીએ તે
સખીએ આંબો રોપી. આંબાનો વિસ્તાર કેટલો થયો, આંબો કેટલો વધ્યો કે છે.
દ્વાદશ સ્કંદ આંબા
ભાગવત રૂપી આંબાના 12 થડ 12 સ્કંદ છે.
335 જાય છે ડાળ સખી રે આંબો રો પ્રિયો,
12 સ્કંદ છે અને 335 આંબામાં ડાળ અર્થાત અધ્યાય છે.
18,000 શ્લોક ના
અઢાર હજાર શ્લોક છે આંબામાં. શ્રીમદ ભાગવત માં 18,000 શ્લોક એટલે કે છે
18,000 શ્લોક આંબે તીરથ અક્ષર આંબે
ભાગવત રૂપી આંબો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ. શ્રીમદ ભાગવતમ વેદ વ્યાસજી લખે, સુખદેવ ગોસ્વામીને સંભળાવે અને સુખદેવ ગોસ્વામીને દ્વારા મહારાજ પરીક્ષિતને પ્રાપ્ત થાય, આવી રીતે ભાગવતની પરંપરા છે. હવે સુત ગોસ્વામી 88,000 ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, હવે હું તમને મહારાજ પરીક્ષિતની કથા સંભળાવીશ. પરીક્ષિતે કેવી રીતે રાજ્ય કર્યું, કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પરીક્ષિત મહારાજ પર થઈ. કારણ કે પરીક્ષિતની કથા ભગવાન શ્રી કૃષ્ણ કથા સાથે સંબંધિત છે, એટલે હવે હું તમને પરીક્ષિત મહારાજની કથા સંભળાવીશ. તો હવે આપણા ભાગવત સત્રમાં મહારાજ પરીક્ષિતની કથા, કુરુવંશનો ઇતિહાસ, કુંતી મહારાણીની સ્તુતિ, પિતામહ ભીષ્મની પ્રાર્થના અને કેવી રીતે સુખદેવ ગોસ્વામીનું આગમન થાય છે, આ બધી કથા આજના દ્વિતીય સત્રમાં અર્થાત આજે સાંજે આવશે. આપ સૌ ભક્તોને નિવેદન, સાંજના કથામાં ભાગ લેજો અને સુખદેવ ગોસ્વામીનું આગમન મહારાજ પરીક્ષિતને ત્યાં હરિદ્વારમાં થશે. આજે સાંજે બહુ સુંદર ઉત્સવ ઉજવવાનો છે. આજે સાંજે પરીક્ષિત મહારાજ પાસે સુખદેવ ગોસ્વામી આવશે અને આપણી કથામાં પણ સુખદેવ ગોસ્વામી આવશે. અને હવે જે કથા છે, અત્યાર સુધી આ કથા નૈમિષારણ્યમાં હતી અને સુત ગોસ્વામી કથાકાર હતા. આજે સાંજે જ્યારે સુખદેવ ગોસ્વામી આવશે, હવે આ કથાના વક્તા સુખદેવ ગોસ્વામી થશે અને શ્રોતા મહારાજ પરીક્ષિત થશે. સુખદેવ ગોસ્વામીનું આગમન ઉત્સવમાં ભાગ લો. તો બપોરે 3 વાગે બીજો સત્ર આપ સૌને આમંત્રણ. ત્યાં સુધી હરે કૃષ્ણ.